તારીખ 28/4/1993 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 118
ઓમ શ્રી સદગુરુ ચરણાય નમઃ. શ્રી ગુરુ નાનક ચરણ ને નમસ્કાર કર્યા છે. પત્ર ના મથાળા આત્મનિષ્ઠ શ્રી સૌભાગ પ્રત્યે શ્રેષાયેલા ફાગણ છઠના કાગળમાં લખેલા પ્રશ્નોનો સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લેખું છે તે વિચાર એટલે સૌભાગ્યભાઈ કેવા કેવા વિષયો ખોલાવ્યા છે એનો અંદાજ આવશે. આના ઉપરથી એમણે કેવા વિષય સ્પષ્ટીકરણો માંગેલા જેના ઉત્તર રૂપે આ બધા પત્રો લખાયા છે. ખાસ કરીને સૌભાગ્યભાઈના પત્રોમાં તાત્વિક વિષય વિશેષ પ્રકારે પ્રકાશિત થયો છે. આ પત્રનો જે 1, 2, 3, 4, 5, 6 એમ કરીને પેરેગ્રાફના નંબર આપ્યા છે, પણ એમાં જે ડગલો કરીને જે જેટલા પેરેગ્રાફ લખ્યા છે 1, 2, 3, 4, 5 પેરેગ્રાફ લખ્યા છે બીજા પ્રશ્નના ઉત્તરમાં. કુલ 5 પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. એમાં બીજા પ્રશ્નનો ઉત્તર છે કે આ આખા પત્રનો વિશેષ મહત્વપૂર્ણ વિભાગ છે. જીવજ્ઞાનમાં દેહાદી અધ્યાસ મીટો છે અને અન્ય પદાર્થને વિશે અમૂતા મૂતા વર્તતા નથી તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત જ્ઞાન સ્વરૂપ પણ ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. શું કહેવું છે કે સામાન્ય રીતે આપણે જ્ઞાનને આવરણ કરનાર જ્ઞાનાવરણી કર્મ સમજીએ છીએ, અને જ્ઞાનાવરણી જેટલું ઓછું થાય એટલું જ્ઞાનનું આવરણ ઓછું થાય એટલો જ્ઞાનનો ઉઘાર વધે. આવી એક બહુ સાદી સીધી સમજણ છે, એ આગમ અનુસાર ઠીક વાત છે. અધ્યાત્મનો પ્રકાર બીજી વાત છે. આગમનો વિષય અને અધ્યાત્મનો વિષય એ રીતે જુદો પડે છે કે અધ્યાત્મનો વિષય એક શુદ્ધાત્મા અને શુદ્ધાત્માને અનુસરતા પરિણામ છે. આગમનો વિષય એ સિવાયનો બાકીનો બધો આગમનો વિષય છે. અધ્યાત્મ તત્વને છોડીને બાકીનો બધો આગમનો વિષય છે. એટલે આગમ દ્રષ્ટિએ વાત એટલી પ્રસિદ્ધ છે કે જેટલું જ્ઞાનાવરણીનો સૂક્ષ્મ હોય એટલો ઉઘાડ હોય, અને જેટલું જ્ઞાનાવરણી ખસે એટલું જ્ઞાન વધતું જાય. પણ એ આગમ પદ્ધતિએ અને આગમના વિષયની એ વિચારણા છે. અધ્યાત્મનો વાત જુદી રીતે છે. અધ્યાત્મના વિષયમાં આત્માને જે આવરણ આવે છે એ દર્શનમાંથી આવે છે, મોહનું આવરણ વિશેષ છે. જ્ઞાનાવરણીનું આવરણ વિશેષ નથી. જેમ કે શિવ ભૂતિ મુનિને જ્ઞાનાવરણીનું આવરણ ઘણું હતું, ક્યાં સુધી 12મા કક્ષા સુધી જ્ઞાનાવરણીનું આવરણ વિશેષ હતું, પણ એની કોઈ તકલીફ નથી, એને કેવળ જ્ઞાન પામી ગયા. એટલે જ્ઞાનાવરણીનું કોઈ મહત્વ નથી. અધ્યાત્મના વિષયમાં નાના વર્ણનું તો એટલું મહત્વ નથી, પણ મોહનું મહત્વપૂર્ણ છે. અને જે દર્શન મોહ છે એને સ્વાનુભૂતિ આવરણ કહ્યું છે, કેમ કે દર્શન મોહનો ઉદય એ સ્વાનુભવને આવરણ કરવામાં નિમિત્ત પડે છે. માટે જે મોહનું આવરણ છે એમાં દર્શન મોહનું આવરણ છે તેને સ્વાનુભૂતિ આવરણ કહી શકાય, કેમ કે સામે ભાવ દર્શન મોહ હોય ને હોય છે એટલા માટે. તો પછી એ દર્શન મોહનું આવરણ ખસે તો જ્ઞાનને નિરાવરણ કહેવાય, અથવા આત્માને એક તો નિરાવરણ આત્મા થયો એમ કહેવું, કેમ કે એ આવરણ ખસે એટલો આત્માને આત્મલાભ થાય છે, અથવા આત્મ શાંતિનો લાભ થાય છે, આત્મ સુખનો લાભ થાય છે. માટે ફરીને લઈએ કે જે જ્ઞાનમાં દેહાદી અભ્યાસ મીટ્યો છે એટલે દેહ તે હું એવી ભ્રાંતિ મટી છે. શરીર દેહાતીત દશા છે, જે અભ્યાસ મટી જાય ત્યારે દેહથી અતીત એવી આત્મદશામાંથી પોતાને આત્મામાં આત્માનો અનુભવ કરે છે. એ દેહથી પાર જે જ્ઞાનમાં દેહાદી અભ્યાસ મીટ્યો છે અને અન્ય પદાર્થને વિશે અહંતા મમતા વર્તતા નથી, હવે જેને દેહમાં અહંપણ ન વર્તે એને પછી કુટુંબ પરિવાર કે મકાનમાં એને મમત્વ થાય કે પોતાપણું ભાસે કે પોતાપણામાં અનુભવ થાય લાગે એવું કાંઈ ન બને. એ બધું પાડોશી જેમ પારકા દેખાય એમ શરીર પણ પાડોશી રૂપે દેખાય, અને જે પરિવારના સભ્યો છે કે જેટલા કોઈ સંબંધીઓ જેટલા સગાઓ જેટલા કોઈ સમાજના અનુકૂળ વર્તનારા મિત્રો આદિ જે કાંઈ છે તે બધા પાડોશી જેવા દેખાય. મારે ખરેખર કાંઈ સંબંધ નથી, યોગાનું યોગ્ય પ્રારબ્ધ યોગ્ય સંયોગ છે કે ખરેખર આ આત્મા પોતાનું આત્મકાર્ય કરે એટલો પોતે પોતાની સાથે સંબંધ રાખે, બાકી કોઈની સાથે એને સંબંધ રાખવાનું કોઈ કારણ નથી. અન્ય પદાર્થને વિશે અહંતા મમતા વર્તતા નથી, દેહાભ્યાસ મીટા પછી બીજા પદાર્થો સચેત અચેત સચેત અચેત મિશ્ર જે કાંઈ છે તેની સાથે અહંપણું વર્તતું નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. અને જ્યારે જીવને મમત્વ મટે અથવા કોઈ પણ આત્માને છોડીને અન્ય પદાર્થમાં સુખનો આભાસ ન થાય ત્યારે તે અન્ય પદાર્થથી વાસ્તવિકપણે ઉદાસીન થઈ શકે છે. જ્યાં સુધી સુખ ભાસે છે ત્યાં સુધી તે સુખનું આકર્ષણ જીવના પરિણામમાંથી છૂટતું નથી. એટલે જ્યારે સુખ ન ભાસે ત્યારે એ વાસ્તવિકપણે ઉદાસ થઈ અને જીવની વૃત્તિનો પ્રવાહ છે એ સુખથી ભરપૂર શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પ્રત્યે વળે છે. ત્યાં સુધી વૃત્તિનો પ્રવાહ બદલાતો નથી. બહાર બાજુ જે વૃત્તિનો પ્રવાહ છે તે વૃત્તિનો પ્રવાહ અંતર્મુખ થઈને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પ્રત્યે આવતો નથી, કારણ કે એને અહંતા મમતા અથવા સુખ બુદ્ધિ વર્તે છે. એ મટ્યા પછી ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. અર્થાત ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે એટલે શું કે જ્ઞાન સ્વરૂપ પણ ભજે છે, એમાં જ્ઞાનમાં શ્રદ્ધા પણ લઈ લેવી, આચરણ પણ લઈ લેવો, પુરુષાર્થ પણ લઈ લેવો, અથવા આત્મા જ સ્વરૂપપણે ભજે છે સ્વરૂપપણે પરિણમે છે એમ જ્ઞાનની પ્રધાનતાથી સમજાવે છે. પણ જ્ઞાન સ્વરૂપ પણ ભજે છે એટલે આત્મા જ સ્વરૂપ ભાવે વર્તતો થઈ જાય છે. એવા જ્ઞાનને અથવા એવા આત્માને નિરાવરણ જ્ઞાન અથવા આત્મા નિરાવરણ થયો એમ કહેવા યોગ્ય છે. ત્યાં સુધીનું જ્ઞાનનો ઉઘાડ વીધો હોય તો આવરણ ગયું છે એમ ન કહેવાય, આવરણ ગયું છે એવું ન કહેવાય. પહેલાં કોઈ શાસ્ત્રની વાત ન સમજાતી હોય પછી સમજાય તો એટલો ક્ષોક્ષમ લીધો માટે જ્ઞાનાવરણનો ક્ષોક્ષમ થયો એટલો લાભ થયો એમ નહીં. થયા જ્ઞાન સ્વરૂપ પણ ભજે ત્યારે એ આત્માને નિરાવરણ અથવા જ્ઞાન ને નિરાવરણ થયું ગણું. જ્ઞાન નો સ્વભાવ અનુભવ કરવાનો છે અને અનુભવમાં આવરણ કરે છે માટે એને સ્વાનુભૂતિ આવરણ કહ્યું. એ આવરણ ખસે ત્યારે એને નિરાવરણ કહેવાનું. આમ બાકી બધું છે અધ્યાત્મ દ્રષ્ટિ. એ એમના કોઈ પહેલા પ્રશ્નનો ઉત્તર છે કે આત્માને નિરાવરણ ક્યારે ગણવું અથવા જ્ઞાન નિરાવરણ થયું ક્યારે કહેવાય. થોડા કોઈ પ્રશ્નનો ઉત્તર સ્વભાવમાં એના કોઈ એવા પ્રશ્નનો ઉત્તર આ ત્રણ લીટીમાં આપ્યો છે બે લીટીમાં. હવે બીજો પ્રશ્ન એમનો જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીનો તફાવત સમજવા માટેનો પ્રશ્ન હશે એમ લાગે છે. અને એના ઉપર કૃપાળુદેવે અનેક પડખાથી સ્પષ્ટીકરણ આપ્યું છે. 5 પેરેગ્રાફ લખ્યા છે એ એક જ પ્રશ્નના ઉત્તરમાં. અને આ પ્રશ્ન અથવા આ સ્પષ્ટીકરણ કોઈ પણ મોક્ષજીવી માટે ઘણું મહત્વપૂર્ણ અને પ્રયોજનપૂર્ણ છે. કેમ કે જ્ઞાની જેવી જ વાણી કોઈ શીખી લઈને કહે છે ત્યારે અજ્ઞાનીમાં જ્ઞાનીપણાનો પ્રયોગ થાય છે. અથવા જ્ઞાનીની વાણીને સમજાતી નથી કે વાણી ઉપરથી જ્ઞાની ઓળખાતા નથી ત્યારે જ્ઞાની હોવા છતાં એને અજ્ઞાની માનવામાં આવે છે. તૂટી શુદ્ધ બે પ્રકાર બે ભૂલ જ છે. કોઈ અજ્ઞાનીમાં જ્ઞાનીની માન્યતા કે કોઈ જ્ઞાનીમાં અજ્ઞાનીની માન્યતા એ બંને એક સરખી ભૂલ છે. અને એ માન્યતા અયોગ્યતાને વશી થાય છે. યોગ્યતા હોય તો એવી ભૂલ નથી થતી. અને આ એટલા માટે પ્રયોજનભૂત વિશેષ કરીને છે કે જો વાણી ઉપરથી જ્ઞાની ઓળખાતા હોય તો જ્ઞાનીની ઓળખાણ એક વખત પણ જેને થાય એને જ્ઞાન દશાની પ્રાપ્તિ થાય એવું એક પ્રથમ સંકેત છે. પહેલું જે સંકેત કહ્યું છે અથવા સંકેત થવાના કારણનું જે કારણ કહ્યું છે એમાં આ એક મુદ્દાનો સમાવેશ છે અથવા ઇન્વોલ્વમેન્ટ છે. એટલે એક ન્યાય એમ કહીએ કે કોઈ પણ મોક્ષને સમ્યક દર્શનનું મૂળ્ય પકડવા માટે સમ્યક દર્શનનું પણ મૂળ્ય પકડવા માટે આ એક પ્રયોજનભૂત વિષય છે કે જ્યાંથી મોક્ષોને સમ્યક દર્શન માટેની લાઈન જુદી પડી જાય. જો જ્ઞાની અજ્ઞાનીને ઓળખી શકે તો અને ઓળખવાનો મુખ્ય આધાર માણી છે. મુદ્રા તો પછીની વાત છે. આમ તો બે મુદ્દા છે, એક વાણી અને એક મુખ મુદ્રા. પણ મુખ મુદ્રા થી તો બધા મનુષ્ય છે, જ્ઞાની પણ મનુષ્ય ને બીજા પણ મનુષ્ય છે અને એનું કોઈ ખાસ લક્ષણ નથી. મુખ મુદ્રા પણ એના ભાવને વ્યક્ત કરે છે અને વાણી પણ એમના ભાવને વ્યક્ત કરે છે. ભાવની અભિવ્યક્તિ થવાના બે સ્થાન છે ભાવમાં નિમિત્તો, એક વાણી અને એક મુખ મુદ્રા. તો મુખ મુદ્રા ઉપર જે ભાવો આવે છે એ ઓછા પ્રમાણમાં આવે છે અને વાણીમાં જે ભાવો આવે છે એ વિશેષ કરીને વ્યક્ત થાય છે. એટલે સૌથી વધારે સાધન ઓળખવા માટેનું હોય તો વાણી છે. પછી વાણી ઉપરથી કેટલો ખ્યાલ આવે ત્યારે પછી મુદ્રા ઉપરના જે ચેષ્ટાઓ છે એમાં વિશેષે વિશેષ ખ્યાલ આવવાનો એક બીજું સાધન પણ મુમુક્ષુજીવને મળે છે. એટલે મુખ્ય કરીને એમને વાણીના વિશેની ચર્ચા આ જગ્યાએ આ સ્થળે કરી છે. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાનીની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે એ વાત યથાર્થ છે. એ વાત સુભાષભાઈએ પણ લખી છે એટલે કે તમારી વાત યથાર્થ છે. હજુ ક્યાંક ક્યાંક સુભાષભાઈની યોગ્યતા બહાર આવશે એમને એટલી ખબર છે તો સામાન્ય માણસો જ્ઞાની અજ્ઞાની ની વાણીનો ભેદ ન સમજી શકે, તફાવત ન સમજી શકે એવું મને લાગે છે. તો કે બરાબર છે, એ વાત તમારી યથાર્થ છે. સામાન્ય માણસનું અમે કામ નથી. તો કારણ કે કાંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે તો બીજા જેવો પણ વક્તૃત્વ કળામાં શિક્ષણ હોય, વક્તૃત્વ કળાના પ્રવીણ હોય, તો કોઈ જ્ઞાની જેવી રીતે વક્તવ્ય આપતા હોય એવી રીતે શીખી શકે. અને જ્ઞાનીનો જેવો ઉપદેશ પણ કરી શકે. એટલે તેમાં વચનનું સમતુલ્ય પણ જોયાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્ય જ્ઞાની માને, એટલે તેમાં વચનનું સમતુલ્ય પણ સરખાપણું જોઈને સામાન્ય મનુષ્ય છે એ શુષ્ક જ્ઞાનીને પણ, એટલે જેની પાસે આત્મજ્ઞાન નથી એવા આત્માને, આત્મજ્ઞાનની વાત કહેનારને પણ એ જ્ઞાની માને. ખરેખર ત્યાં આત્મજ્ઞાનની ઉપસ્થિતિ નથી હોતી એવું બને. સામાન્ય મનુષ્યને તો એમ થાય, પણ મંદ દશાવાન મુમુક્ષુ જીવ હોય એ જગન્ય. મંદ એટલે જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ લે છે. એમાં જે જગન્ય દશાવાન જીવો હોય એને પણ સામાન્ય મનુષ્યની જેમ પણ આ ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે એની કેપેસિટી નથી, જ્ઞાનીને ઓળખવાની કેપેસિટી સામાન્ય મનુષ્યને જેમ નથી, તેમ મંદ દશાવાળા સામાન્ય મુમુક્ષુને પણ નથી. મધ્યમ કક્ષાના મુમુક્ષુમાં કદાચ ઓળખાણ થાય અને કદાચ ન થાય. ફક્ત ઓળખવાને અધિકારી હોય, ઓળખવાને પાત્ર હોય તો તે ઉત્કૃષ્ટ દશાવાળા મુમુક્ષુ છે. એમ જો
મંદ દશાવાળા એટલે, મંદ દશાવાળા એટલે કેવા પ્રકારનો?
મંદ દશાવાળા એટલે આમ તો ઉપર ઉપરની ભાવના હોય, ઉપર ઉપરની જિજ્ઞાસા હોય, તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા હોય, અને બીજી પણ પૂજા ભક્તિ આદિ ક્રિયામાં, દાનાદિ ક્રિયામાં પણ પ્રવર્તતા હોય, તો એ મંદ દશામાં જેવા. પછી કાંઈક વિશેષ આત્મકલ્યાણ માટે કાંઈક વિશેષ ભાવના રાખતા હોય તો એ મધ્યમ કક્ષામાં આવે છે, અને તીવ્ર ભાવનાવાળા ઉત્કૃષ્ટ. ખાસ પ્રકારની પાત્રતા કહી છે ગુરુદેવે, ખાસ પ્રકારની પાત્રતા કોને કહે કે જેને એક આત્મા જોઈએ છે અને હવે જગતમાંથી બીજું કઈ જોઈતું નથી. મારે મારો આત્મકલ્યાણ, મારો આત્મા સિવાય હવે મારે આ જગતમાંથી કાંઈ જોતું નથી. કેમ કે બધું નિસાર છે, કાંઈથી સુખ મળેલું નથી, અને સુખ લેવા જતા કર્મ બંધન અને દુઃખનું તીવ્ર ભાવના છે અને ઉત્કૃષ્ટ મનુષ્ય અથવા ખાસ પ્રકારની પાત્રતા
કહેવાયેલી છે.
પછી ન બાંધ્યું હોય તો પછી જગન ને મધ્યમ માં રહી જાય. બીજું બધું કરે કે ભાઈ કાલ શું વાત થઈ ગઈ, કઈ વાત નહીં આવ્યા થોડી, આટલું આટલું તો કરીએ તો છીએ, મુંબઈ છોડીને એર કન્ડિશન કે મકાન છોડીને આવ્યા પછી તડકો ખાવા આવીએ તો કઈ. ઉત્તર ગુજરાતમાં તડકો છે, એમાં બધા પહાડ છે, પાછા રોજ બે ચાર કલાક સ્વાધ્યાય કરીએ, ભક્તિ કરીએ, સ્વાધ્યાય કરીએ, અંતઃકરણમાં પૂછવું પડે છે કંઈ કાંઈ બીજું જોઈએ છે, ક્યાંય બીજે તને સુખ લાગે છે તો એમાં ખરેખર લાગે છે સમજણ ક્યાં ગઈ, લાગે છે ત્યારે સમજણ ક્યાં ગઈ એવું છે. છે ત્યાં સુધી મંદ દશાવાળા પણ અધમ દશાવાળા પણ હોય ત્યાં સુધી જ્ઞાનીની વાણી અને અજ્ઞાની વાણીની વાણી વચ્ચેનો તફાવત આશય નહીં પકડાતો હોવાને લીધે એ તફાવત સમજી શકાતો નથી. પ્રશ્ન ઉઠાયો છે 425માં કે જિજ્ઞાસુ જીવ તત્વને યથાર્થ ધારવા છતાં કેવા પ્રકારે અટકી જાય છે. તત્વને ધારણા એને યથાર્થ છે, જે શાસ્ત્રકાર કહે છે એવું ધારે છે, એનો ફેર નથી પડતો. બીજાને પણ એમ લાગે કે પ્રકાર વિશે સમય વાંચે છે એવું સંભળાવે છે એવું જ કહે છે, છતાં એને તત્વની પ્રતીતિ નથી અથવા પ્રાપ્તિ નથી, તો એ ક્યાંક અટક્યો છે તો કેવા પ્રકારથી અટક્યો છે. તો કે કોઈ પદાર્થમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જાય છે, પહેલા ઉતરાય પછી જે અનાદિની આત્માને છોડીને અન્ય પદાર્થમાં સુખની કલ્પના છે, સુખનો આભાસ છે, સુખ નથી છતાં સુખ લાગે છે, અથવા એક તો આવો પણ પ્રકાર છે. બીજો એક પ્રકાર એવો છે કે શુભ પરિણામમાં આશ્રય બુદ્ધિ રહી જાય, પોતાને જે શુભ ભાવ થાય એમાં ઠીક પણ થઈ જાય. આટલું તો બરાબર કેવું સમજાવું, આશ્રય બુદ્ધિ, આધાર બુદ્ધિ, અવલંબન બુદ્ધિ, આપણે એક અભિપ્રાય બુદ્ધિ એટલે અભિપ્રાય, અભિપ્રાય ની દ્રષ્ટિએ ભૂલ રહી જાય છે. અભિપ્રાય કેળવો એ બહુ મોટી વાત છે, એટલા માટે એના ઉપર આર્ટિકલ આવે છે. પ્રયોગથી અભિપ્રાય કેળવીને બદલી નાખો, જ્યાં સુધી અભિપ્રાય કેળવાય નહીં, જૂનો અભિપ્રાય રહી જાય ત્યાં સુધી તત્વ બરાબર સમજાતું હોય તો પણ અટકવાનું છે, ત્યાં રોકાઈ જાય છે, જીવે રાખો ત્યાં રોકાઈ જાય છે. ત્યાં સુધી લક્ષ નો બદલાય, અભિપ્રાય બદલાનો છે, લક્ષ બદલાવાનો છે, સવાલ નથી છે, લક્ષ તો ભાવભાષણ લક્ષ બદલાય છે. ઇત્યાદિ પ્રકારે તે જીવ અટકાય અટકી જાય છે, પછી ઇત્યાદિ કરીને વિસ્તાર નથી કર્યો. બાકી આ ઉપરાંત હવે જે વાત કરે છે એ જરા મહત્વની વાત કરે છે. બાકી જે ખાસ જિજ્ઞાસુ ને આત્માર્થી હોય અને જેને ખાસ પ્રકારની પાત્રતા પ્રગટી હોય, એટલે શું ખાસ જિજ્ઞાસુ કહો, ખાસ આત્માર્થી કહો, અથવા ખાસ પ્રકારની પાત્રતામાં કહો, એ તો ત્રણેય શબ્દોનો અર્થ એક જ, યોગ્યતાની દ્રષ્ટિએ ત્રણેયને એક જ યોગ્યતામાં લીધા છે, શબ્દ પણ વાપરવા છતાં એક જ પાત્રતા, કે એક આત્મા સિવાય કાંઈ જોતું નથી, એ ખાસ પ્રકારની પાત્રતા છે. તો તે ક્યાંય અટકતો જ નથી, કેમ કે એને એને આત્મા સિવાય કઈ જોતું નથી, પછી એને અટકવાનું શું કારણ છે, એને કોઈ અટકવાનું પછી કોઈ કારણ છે નહીં, આ ગેરંટી આપી છે. જો ખાસ પ્રકારની પાત્રતા પ્રગટિ હોય તે તો ક્યાંય અટકતો જ નથી એમ કહ્યું છે, કદાચ અટકશે ને કદાચ નહીં અટકે એમ નથી કહ્યું, એ નહીં જ અટકે એમ કહે છે, ગેરંટેડ નહીં અટકે એવી વાત લીધી છે. અને તે જીવને કદાચ જ્ઞાનની એક એક સૂક્ષ્મની કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે પણ સ્વભાવની આત્માની લગ્નના બળે નીકળી જાય છે. એને લગ્ન એવી ઉપરે છે, એ લગ્ન એની ભૂલ નહીં રહેવા દે, એ ભૂલ નીકળી જશે. અંતરની ખાસ પ્રકારની પાત્રતા વાળો જીવ ક્યાંય અટક્યા વિના પોતાના આત્માને પ્રાપ્ત કરી લે છે. આ મહત્વપૂર્ણ વિષય આવી ગયો છે. આ જગ્યાએ એટલે મંદ દશામાં મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે, પણ ઉત્કૃષ્ટ દશામાં મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈને, શબ્દ દ્વારા જોઈને પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી. ઉત્કૃષ્ટ દશામાં એ ભ્રાંતિ પામવા યોગ્ય નથી. એનું શું કારણ? થોડા ઘણા ઉતરી આ વિષય પર. જે ઉત્કૃષ્ટ દશામાં મુમુક્ષુ છે અથવા ઉત્કૃષ્ટ પાત્ર મુમુક્ષુ છે, તે માર્ગની ખોજમાં છે. શું છે? તે અંદર રસ્તો શોધે છે અને જડતો નથી, પણ એની એની શોધ કઈ મટતી નથી. ન મળે ત્યાં સુધી એની શોધ ન મટે એવો કોઈ એક અવિરત પ્રયત્નમાં પડેલો છે. અવિરત એટલે અટકા વગરનો, એ સતત શોધે છે. હવે એ જે શોધનો, શોધની વખતનો એનો જે જિજ્ઞાસુપણાનો પર્યાય છે કે નથી, જે વિષય નથી મળતો એની તો જિજ્ઞાસા શોધમાં રહી ને, એ જિજ્ઞાસા એના જ્ઞાનમાં કેટલીક મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય એવી નિર્મળતા ઉત્પન્ન કરે છે જ્ઞાનમાં, અને શ્રદ્ધામાં દર્શનોના અનુભવને મદદ કરે છે. એક સાથે કઈ કામ થાય છે, દર્શન મોહનો અનુભાગ પણ ઘટે ને અને એની ભૂમિકા ને યોગ્ય મુમુક્ષુની ભૂમિકા નિર્મળતા આવે. એ વખતે જે જ્ઞાનીની વાણીમાં જે માર્ગ આવે છે અને માર્ગ ન જોડતો હોય, કેરી ન જોડતી હોય, અને એમાં લાઈટ થાય તો એને લાઈટ થઈ કે નહીં એને પૂછવું પડે કે પ્રકાશ થયો કે ન થયો? અંધારામાં ઉભેલા ને પ્રકાશ જોવા મળે તો પ્રકાશ માટે એને પ્રકાશ થયો કે ન થયો એની શંકા પડે? એટલે જયારે એને માર્ગ કહેનાર, માર્ગ પ્રાપ્ત જીવ મળે છે એટલે પરમાત્મા જ્ઞાની કોઈ, ત્યારે એને અંધારામાં પ્રકાશ દેખાય એવો સ્પષ્ટ માર્ગ દેખાય છે. એટલા માટે આપણે એ વાત એમ લીધી ગુરુદેવને કહેતા સાંભળ્યા નતા, પરિણામ જોયા હતા. એટલે સુધી એટલે એમ કહેવું છે કે એ મુમુક્ષુ, ઉત્કૃષ્ટ મુમુક્ષુ જીવનું જ્ઞાન જ્ઞાનીની પરિણતિ સુધી પહોંચે છે. ક્યાં સુધી પહોંચે છે? જ્ઞાનીની પરિણતિ સુધી. એ વખતે તો વ્યાખ્યાન કરે છે, ઉપયોગ તો વ્યાખ્યાનમાં છે. ક્યાં સુધી પહોંચાય? પરિણતિ સુધી પહોંચાય. ઓળખી લીધા, ઓળખી લીધા એટલે પહેલું સંકેત છે. હવે એ પરિણતિ સ્વભાવાકાર છે, પરિણતિ સ્વભાવના આશ્રય છે, અને પરિણતિનો વિષય જ સ્વભાવ છે. એટલે સ્વભાવ એટલે કોણ?
પોતે.
સ્વભાવ એટલે પરમાત્મા, સ્વભાવ એટલે પરમાત્મા. તો જેને જ્ઞાનીની પરિણતિના દર્શન થયા અથવા પરિણતિ દ્વારા જેને જ્ઞાનીના દર્શન થયા તેને પરિણતિના વિષયભૂત પરમાત્માના દર્શન થયા. ઇન્ફિનિટીનું આશ્રય સ્થાન ખુદ સ્વયં પરમાત્મા છે, એ જ્ઞાનીના હૃદયમાં બિરાજમાન પરમાત્માના દર્શન પણ સાથે સાથે કરી લે છે. એટલે એ વખતે જ્ઞાની એને દેહધારી બીજી મૂર્તિ પરમાત્મા દેખાય છે, જે 225 માં આપણે જોયું છે. એટલે એની જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે. હવે એ પ્રગટ સ્વભાવ જોયો, પરિણતિ એટલે પ્રગટ સ્વભાવ, સ્વભાવ જ્યાં પ્રગટ્યો છે એ દશાને પરિણતિ, એ સ્વભાવ પરિણતિ કહીએ. તો જેણે પ્રગટ પ્રકાશમાન સ્વભાવ જોયો, એ પ્રકાશમાન છે ને, પ્રગટેલો છે, પ્રકાશમાન સ્વભાવ જોયો, એની યોગ્યતા શક્તિરૂપ સ્વભાવને ઓળખવા માટેની ત્યાં જન્મી. જે કોઈ મુમુક્ષુ હોવા છતાં પણ જો પ્રગટ સ્વભાવને ન જોઈ શકતા હોય તો એ પોતાના આત્મામાં સામર્થ્યરૂપ રહેલા સ્વભાવને જોવા માટે બિલકુલ ક્ષમતાવાન નથી, કે બિલકુલ એની શક્તિ કે યોગ્યતા નથી, એ વાત કહેવાની ભાગ્ય જ જરૂર છે. કેમ કે જે પ્રગટેલા દીવાને જોતો નથી એ ચકમકમાં રહેલી અગ્નિમાં અગ્નિને જોઈ શકતો નથી, પથ્થરમાં રહેલી અગ્નિને જોઈ શકતો નથી. કેમ કે એને હવે પ્રગટેલી અગ્નિ નથી દેખાતી, તો વગર પ્રગટેલી ક્યાંથી દેખાવાની હતી? એ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. એટલે પહેલી કોઈ પણ જીવને શરૂઆત થાય છે એ સમ્યક દર્શનનું મૂળિયું અહીંથી ઊભું થાય છે. માટે એમણે બિના નયનના પદમાં એ વાત લીધી કે પાવે નહીં ગુરુ ગમના, જે અનાદિ સ્થિત છે. અનાદિકાળથી વર્તમાનના અનંતકાળમાં કોઈ જીવને સત્પુરુષ મળ્યા ન હોય, સજીવન મૂર્તિનો ભેટો ન થયો હોય અને એને આત્મજ્ઞાન પ્રગટ્યું હોય કોઈને ભૂતો ન ભવિષ્ય, ભૂતકાળમાં થઈ નથી ને ભવિષ્યમાં થશે. પ્રત્યક્ષ યોગનું બહુ મહત્વ છે. એમાં અત્યારના કાળમાં આ ધરતી ઉપર કોઈ જ્ઞાની હોય એ બહુ મોટી વાત છે. કેમ કે તો કોઈ વખતે યોગ સંજોગ છે પ્રત્યક્ષ દીવો જોવાનો, પણ હોય એમ નહીં તો ક્યાંથી જોવે? બાકી નિરાશ્રય પામે એ વાતમાં માલ નથી. તો 609 આપણે ચાલી ગયું, એ તો પામવાની કોઈ સ્થિતિ, વસ્તુ સ્થિતિ જ નથી. દીવા વગર દીવો પ્રગટવાની કોઈ વસ્તુ સ્થિતિ નથી, દીવાથી દીવો પ્રગટ, આ સીધી વાત છે. અને એ પ્રગટ તો આવ્યો છે અનંતકાળથી, જ્ઞાનીઓથી જ્ઞાનીઓ થતા આવ્યા છે. વગર જ્ઞાનીઓ કોઈ જ્ઞાની થયા છે એવો અનંત જ્ઞાનીઓમાં સિંગલ કેસ નથી, એક પણ કેસ નથી. એટલે વસ્તુ સ્થિતિ છે. અને એમને તો પોતાના ભૂતકાળમાં ખૂબ પ્રયત્નો કર્યા છે, ખૂબ પરિશ્રમ કર્યો છે, ઘણા ભવોનો પરિશ્રમ કર્યા પછી નિષ્ફળ ગયા છે. અને કોઈ જ્ઞાની મળતા જે પ્રકારે ચતુરાંગુલ હૈ દ્રગસ, વાત રહી તો ગુરુગમ, એ ગુરુગમ જે મળ્યો અને જે દ્રષ્ટિ ખુલી ગઈ, બધાની જે તંત્ર છડાવો છે ને કાઢી રહ્યા, કઠયોગ પ્રયોગ સુતાર ભયો, એ પણ અઠયોગે ચડેલા બહુ દિગંબર હતા. તો વીરેન્દ્ર ભગવાનની પૂજા કરે તો 6-6 કલાક કરે, શાસ્ત્રો માટે તો રાત દી માટે, અને યોગના પ્રયોગ કરે તો પણ એ રાત્રે આખી રાત ભર કરે. તો પરિશ્રમ એમણે ખૂબ કર્યો. ગુરુદેવ મળ્યા પછી છૂટકો થયો, ત્યાં સુધી છૂટકો. એટલે એમ પછી મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, શું કહ્યું? જે મંત્ર મળે છે છૂટવાનો, મુક્તિનો જે મંત્ર મળે છે એ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મુનિઓ ગુરુની સ્તુતિ કરે છે, પદ્મ પ્રબંધારી દેવ નિયમસાર ના ટીકાકાર, ફાટ ફાટ પાવર છે એમનો. નિયમસાર માં કેવો પાવર છે? ફાટ 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 પાવર છે ને. તો તમે એની ગુરુ ભક્તિ જુઓ, શું ગુરુ ભક્તિ કરી છે. જિનેન્દ્ર ની ભક્તિ ને ગુરુ ભક્તિ કરી છે, એમણે જેટલો દ્રષ્ટિ નો પાવર છે એટલી જ ભક્તિ કરી છે. એવું સમય નહીં, જેટલો દ્રષ્ટિ નો પાવર છે એટલી જ ગુરુ ભક્તિ કરી છે. બહુ બહુ સ્વાભાવિક છે. કે છે શબ્દે જોઈને પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશય જ્ઞાનીની વાણીની તુલના હોતી જ નથી. તું લેતે વચન દેવું, હિન્દીમાં તો આ શબ્દ વપરાય છે, આપણે ગુજરાતીમાં ઓછો વપરાય છે. કોઈ માણસ ક્યાંય વજન દે તો એમ કે આપણે અહીંયા તુલ દિયા તો અમારા જ્ઞાન નહીં, અથવા ખોટું વજન દીધું તો કે હું અહીંયા કેસે તુલ દેતો, આપણી વાત તો ક્યાં તુલ દીધા દેતો હોય છે. વાત તો તુલ જે વજન છે જ્ઞાનીની વાણીનું જે વજન છે તે જગ્યાએ એવું વજન અજ્ઞાનીની વાણીમાં સ્વાભાવિકપણે આવી શકતું નથી. કૃત્રિમતા એ દેવા જાય તો કૃત્રિમતા અછાની રહેતી નથી. સોનું પિત્તળ ગમે તેટલું પોલિશ કરેલું હોય પણ સોનાનો જે પારખી છે એ સોનાને પકડી દઈએ છીએ, કસોટી ઉપર ઘસીને પિત્તળને જુદું પાડી દઈએ છીએ. એમ હીરો ગમે એટલો ચમકતો હોય ખોટો હીરો, પણ હીરાનો પારખું છે એ ખોટા હીરાને જુદો પાડી દઈએ છીએ. આ એક ફરકનો જ વિષય છે. એમ આની અંદર પણ ઉત્કૃષ્ટ દશામાં નિમુક્ષું જ્યારે માર્ગ શોધતો ત્યારે એક જ્ઞાનીની વાણીમાં માર્ગ પ્રકાશિત થાય છે. અજ્ઞાનીએ એ માર્ગ જોયેલો નહીં હોવાને લીધે એની વાણીમાં વિધિનો વિષય ન આવે. આત્મા આત્મા કર્યા કરે દેવીલાલજી, વિધિ ચડ્યો જ નથી. એને ઉપાસના વર્તતી નથી અને ઉપાસનાના વિષયમાં એ પોતે અજાણ છે કે કેવી રીતે એને એને પ્રતિપાદન કરે ઉપાસનાને, એને પ્રતિપાદન કરી શકે એનાથી. એટલે કોઈ પણ વક્તામાં જ્ઞાની અજ્ઞાનીને ઓળખવા હોય તો એ વિધિનો વિષય કેવી રીતે પ્રતિપાદન કરે છે, આવે એક તો આવે જ નહીં, આવે તો કેવી રીતે કુદરતી આવે છે, જેને કુદરતી કહીએ તો એના પછી પત્યાની ફરક આવી જાય. પણ એટલી ફરક કરવાની યોગ્યતા પોતાને જોઈએ, અને એ યોગ્યતા ક્યારે આવે કે પોતે માર્ગને શોધતો હોય તો, વિધિની શોધમાં નીકળેલો હોય તો. જો પોતે જ વિધિની શોધમાં ન નીકળેલો હોય તો વિધિ જ્ઞાની કે તો એને સમજાય નહીં, બધું ઉપરથી જાય. અને એની વાણીમાં વિધિ આવે આવ્યા વગર રહીએ નહીં, પણ એને પકડી શકે કેમ કે એ પોતાની એને ખોજ નથી, પોતાની ખોજ નથી એટલે પોતાને જરા જ નથી, એનું જ્ઞાન એ વિષયમાં ખુલ્યું નથી. એ વિષયને સમજવા માટે ગ્રહણ કરવા માટે ખુલ્યું જ નથી, દરવાજો જ બંધ છે એનો. એટલે એને આવે તો એને પકડી શકે. એમાં ખાસ કરીને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બહાર પડ્યા પછી એ દ્રષ્ટિ નો વિષય છે એ કૃત્રિમ રીતે લોકો ઉઠાવવા નહીં. આપણા સમાજમાં એમ ના ચાલે, એવો વિષય નથી કે તમે એમને મહિમા કરવા લાગી જાઓ કૃત્રિમ પણ એટલે આત્મા પ્રગટી જાય કે આત્મા આવી જાય. આત્મા કાંઈ માલ ઓળખાણ પૂર્વકનો મહિમા આવે તો જ એના ફળમાં નિર્વિકલ્પ તત્વ જ્ઞાનમાં આવ્યા પછી નિર્વિકલ્પ દશા થાય. પણ નિર્વિકલ્પતા શું છે એ જ જ્ઞાનમાં ન આવતી હોય, નિર્વિકલ્પણું જ જ્ઞાનમાં આવતું ન હોય, નિર્વિકલ્પ તત્વ જ્ઞાનમાં ન આવતો હોય, એ નિર્વિકલ્પ નિર્વિકલ્પ હજાર વખત કરે કે લાખ કરોડ વખત કરે અનંત વાર કરે શું કરે, જ્ઞાનમાં તો વસ્તુ નથી, દશા ક્યાંથી
એટલો મહિમા કરે, ભોગે છે, ભોગ સંજ્ઞા એ છે. લાગણી હોય ભૂલી એવી રીતે કે ભાઈ અમારો બેન પહેણે છે, અમારા ભાઈ પહેણે છે, પણ એને ભાઈ કે બેન કઈ લેવા દેવા હોય જ નહીં, કે લાગણી આવે છે એના ઘરના ગાતા હોય તો એને લાગણી હોય. હજારો રૂપિયા લે ગાવાના, એક એક જેટ જેટ ગાવાના, પણ લાગણી શૂન્ય હોય.
ભગવાન કીધું ચાન્સ જ નથી, આત્માને પ્રાપ્ત કરવાની વાત જોડે
છૂટીને ગ્રહિત મિથ્યાત ને સાયદો છે. જવાબદારી નો વિષય છે આત્મા ને લેવા જવું, એ કઈ એમને અધિકાર વગર નું કામ નથી. આ
માર્ગદર્શન
મિલતા પાત્રતા બધા
પોતાની પાત્રતા પૂર્ણ વિતરાગ છે અને પૂર્ણ નિરવશેષ અંતર્મુખ ધ્યાનસ્થ છે, શુક્લ ધ્યાન વિતરણીમાં બેઠા છે. અહીંયા શંકા કરવાની શું ગુંજાઈશ છે બતાવો, તો પછી ત્યાં કેમ ન હોય ત્યાં આયા તો એમ કે ભાઈ ગ્રસ્ત છે ને કપડા પહેર્યા છે ને એને ખાય છે ને હસે છે ને રડે છે ને પોતાનો વેપાર ધંધો કરે છે, પણ ત્યાં તીર્થંકર ના સુમોસણ માં શું વાંધો પીડ્યો તારે? પાંચસો ચાર માં પત્રકાર બહુ વાતો કરી છે આપણે. પાનું 406 અને પત્ર 504 બીજો પેરેગ્રાફ. કોઈ પ્રગટ કારણને અવલંબીને વિચારીને બોલ્યો, કોઈ પ્રગટ કારણ અવલંબી પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને શું પ્રગટ કારણ ત્યાં શું છે? એક તો પ્રતિમાજી છે, તીર્થંકર ભગવાન છે, પરોક્ષ છે, પણ એમની પ્રતિમા અહીંયા વિરાજમાન છે એટલે એ પ્રગટ કારણ છે. અથવા એવા પ્રતિમા એવા તીર્થંકર દેવનું વર્ણન કરનાર કોઈ શાસ્ત્ર છે કે જેમાં સાક્ષાત તીર્થંકરનું વર્ણન કરી રહ્યા છે શાસ્ત્રકાર, એવા કોઈ પ્રગટ કારણને અવલંબીને અને એ ઉપર વિચાર કરીને પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ, કેમ કે અત્યારે તો પ્રત્યક્ષ છે નહીં, અત્યારે તો આ બે જ છે, એવા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય ને તો તેનું મહત્વ છે. સર્વજ્ઞપણે નહીં, એનું સમ્યક તો ઓળખાય ને તો એને સમ્યક દર્શન થાય, અને તેમ ન હોય તો અને એમ ન થાય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી એ અનુભવમાં આવે છે. કેવી કેવી વાતો કરી છે આગળ કહે છે હવે કે પ્રત્યક્ષ સત્પુરુષ સર્વજ્ઞ પુરુષને પણ હવે સમોસરણમાં ગયા ત્યારની વાત છે કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે કોઈ વિચાર ને કોઈ અવલંબને. તો દર્શન કરીને, પૂજા કરીને, ભક્તિ કરીને, ગમે તે કરીને, શ્રવણ કરીને, વિચારીને, અવલંબીને, સમ્યક દ્રષ્ટિ સ્વરૂપણે પણ ન જાણ્યા હોય તો, સર્વજ્ઞપણે જાણવું તો તારી કેપેસિટીની વાત છે એમ કે છે. કેમ કે કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજવું સહેલું નથી, એમાં ઘણા ગોઠા ખાતા છે. તો પણ સમ્યક દ્રષ્ટિપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મા પ્રત્યે કાંઈ ફળ નથી. અને આ દશા થઈ છે અત્યાર સુધી. ભક્તિ કરી છે કલ્પવૃક્ષના ફૂલથી ને મણિરત્નના દીવાથી, આત્મા પ્રત્યે કોઈ ફળ નથી. પરમાર્થથી તેમની સેવા કે અસેવાથી જીવને કાંઈ જાતિ ભેદ થતો નથી. પરિણામ જાત્યાંતર નથી થતા. સેવા કરે તો ભલે, સેવા ન કરે તો ભલે, એ તો એનો એ જ છે. ઇનિશિયેટિવ લીધા હોય તેવી શંકા પડે છે. મૂળ પત્ર હાથમાં આવે તો ખબર પડે કે ક્યાંક ક્યાંક મૂળ પત્રો છે. માટે તે કાંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. જ્ઞાની પુરુષે એનો સ્વીકાર નથી કર્યો.
પ્રતિમા જોઈને ચાહે ભગવાન નું શરીર જોયું, સર્વને પણ ન તો સર્વને પણ જોઈને સમય કેટલી પણ જોયું,
સર્વને પણ જોવાનો તો હજી બહુ વાર લાગે છે. પણ સમય દ્રષ્ટિપણે તને ઓળખાય છે એટલું પૂછાય છે. સમ્યક દ્રષ્ટિપણે ઓળખાવું એટલે સમ્યક સ્વભાવ પણ ઓળખાવું. એમ છે સ્વભાવ કચ્યો છે અને તું અંશે પણ ન ઓળખી શકે, આ તો કેવી વાત છે. ઓળખવાની વાત બહુ મહત્વની છે. જ્યાં સુધી ઓળખે નહીં ત્યાં સુધી લક્ષ ફરે નહીં, લક્ષ ન થાય ત્યાં સુધી કોઈ રીતે એમ ઓળખવાનો અવકાશ નથી. એટલે અહીંયા એ વાત છે કે જીવ માર્ગની શોધમાં ઊભો છે કે નહીં પોતે. જીવ પોતે માર્ગની શોધમાં ઊભો છે. હજાર વાતો છે, માર્ગ એક જ છે. માર્ગ લોકો તો એમ કે છે કે આ રીતે પામી જવાય, આ રીતે પામી જાય, આ રીતે પામી જાય, આ રીતે પામી જાય, ચાર છંદ પામી જાય. પણ માર્ગ એક પ્રકારે છે. એ માર્ગની શોધમાં તીવ્રપણે આવે તો એને માર્ગ મળે, મને મળે. માર્ગવાન ન મળે તો કુદરત એને માર્ગવાનનો ભેટો કરાવે. જેમ અજમેરથી સમગઢ આવ્યા ખૂબ કુદરત તો એટલી બધી ત્યાં બંધાયેલી છે. આ જગ્યાએ કુદરત એટલી એટલી બંધાયેલી છે કે એ જીવનું આયુષ્ય પૂરું થઈ જાય. માર્ગની શોધમાં તીવ્રપણે ઊભો હોય અને એમ આયુષ્ય પૂરું થવાનો કાળ સાથે આવી ગયો તો કુદરત કોઈ કુદરત એની સાથે બંધાયેલી છે. એ સીધો જ તે જ્યાં જ્ઞાનીની ઉપસ્થિતિ હોય ત્યાં જ ઊંઘે. બીજી રીતે કહીએ તો ઉડીને જ્ઞાનીના ચરણમાં જઈને પડે. જો ખરેખર જિજ્ઞાસામાં આવ્યો હોય તો કુદરત એની હારે બંધાયેલી છે. એની જે માર્ગની શોધ એ વેદના પૂર્વકની હોય છે. કેવી હોય છે? વેદનાપૂર્વક, અંતરની વેદના પૂર્વકની હોય છે. અને એ વેદના કુદરત સામે નથી કરતી. એવા પાત્ર સુપાત્ર જીવની વેદના કુદરત સહન નથી કરી શકતી. માટે કુદરત બંધાયેલી છે. એને મને મળે ને મળે છે અલ્પ સમયમાં મળે એવું એવી એક વસ્તુ સ્થિતિ છે. તૈયારી પોતાની
વેદના વખતે એવા પ્રકારનું ગુણી બંધાતું
એનું પ્રારબ્ધ કેવી રીતે લંડાય? મિથ્યા દ્રષ્ટિ હોય મહાવિધિ માં જઈને પડે છે, મનુષ્ય પણ મહાવિધિ માં જઈને ઉપજે, ત્યાં તો કોણ ટોળાશે? ભાર જ લાગે નહીં, ગમે ત્યાં જાય, ગમે એવા કર્મ હોય, પણ આ તો એને થાય થાય ને થાય.
વર્તમાનમાં જે મુમુક્ષુ જ્ઞાનીના નિશ્રામાં આવ્યો હોય, વર્તમાનમાં જે મુમુક્ષુ જ્ઞાનીની નિશ્રામાં આવ્યો હોય, એને એવું કોઈ કારણ ન બન્યું હોય પેલા કે એવો ભાવ પીરો એટલે જ આવ્યો હોય, કે યોગાનંદ પણ આવી શકે?
ના, એ જાતનું પુણ્ય તો છે, એ પ્રકારનું એ જાતિનું પુણ્ય છે, પણ પુણ્ય છે એ પુણ્ય છે ને યોગ્યતા છે એ યોગ્યતા. અહીંયા યોગ્યતા પ્રધાન વાત ચાલે છે, પુણ્ય પ્રધાન વાત નથી, યોગ્યતા પ્રધાન વાત છે. અનુમોદના કરે તો પણ બંધાય જાય, એવી ઝંખના ન કરી હોય પણ એવો વિષય ચાલતો હોય, એવી કોઈ વાત ચાલતી હોય, એ અનુમોદના થાય છે, જાણે જાણે યોગ સંજ્ઞામાં પણ થાય છે. કોઈ જાતનું પુણ્ય બંધાવવું સારું છે, પુણ્ય છે ને એ તો ખડ જેવું છે, અમથું અમથું ઉગે, થોડોક વરસાદ પડે તો ઉગી જાય, ખડ જેવી ચીજ છે, ખડ છે ને ઘાસ કઈક ચાપતું આવે તો ખડ ઉગી જાય, એટલે પુણ્ય તો ખડ જેવું છે, એનું એટલું મહત્વ નથી, યોગ્યતાનું જે મહત્વ છે, અનંતવારનું પુણ્ય છે મહત્વ. નિર્ગ્રંથ ગુરુ નો અનંતવાર કર્યો, પોતે દ્રઢલિંગી થઈને કર્યો, ભાવલિંગી નો સમાગમ જંગલમાં જઈને, પોતે જંગલ માર્યો, સત્પુરુષ નો અહીંથી અનંતવાર કર્યો, સર્વજ્ઞનો કર્યો એથી અનંતવાર, નિર્ગ્રંથ ગુરુ નો કર્યો એથી અનંતવાર, સંતપુરુષ નો કર્યો, ત્રણેય સજીવન મૂર્તિ છે, ત્રણેયમાં નિમિત્તત્વ સરખું છે, પોતાની યોગ્યતા વગર શું થાય? ગમે તો દીધું કે ત્યાં કીડી મકોડા ઘણા રહ્યા છે, જે રૂમમાં નાની પુરુષ રહે છે ત્યાં કીડી મકોડા માખી નથી આવતા, બીજે બધા જીવ જ છે ને, એનું શું છે, એને ભાન નથી, એમ એને સાથે રહેનાર ને ભાન નથી, તો એનું ભૂલ્યા મૂલ્યાંકન થવું જોઈએ. આ કોઈ અપૂર્વ યોગ છે, મારે કોઈ મારું અપૂર્વ કાર્ય કરવું છે, બધી તૈયારી તો પોતાની ભાવની થઈ ગઈ, શું કરતો યોગ, એ યોગ અયોગ બરાબર છે, એ તો કહ્યું છે, વિષય કસાય સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામ ની વિષમતા તેને યોગ અયોગ, તેને યોગ વિયોગ જ છે, અયોગ કયો કે વિયોગ કયો, બે સરખું જ છે ને.
યોગ્યતા થોડો પુરુષાર્થ ને સાથે જાય, યોગ્યતા એટલે પુરુષાર્થ સાથે કઈ કનેક્શન થવા,
નહીં પુરુષાર્થ નું પ્રકરણ તો પછી છે, પુરુષાર્થ નું પ્રકરણ એ ભાવ વાસન પછી શરૂ થાય, ત્યાં સુધી પુરુષાર્થ ની દિશા ઉલટી હોય છે, વિરેગુણ તો પરિણામ વગર નો કોઈને નથી, પુરુષાર્થ એટલે વિરેગુણ નો પર્યાય, યોગ્યતામાં તો ઘણા ગુણ છે એક સાથે, એટલે કોઈ ગુણ ભેદ ઉપર જવાને બદલે યોગ્યતા સમજવું વધારે સારું છે.
ये ऑटोमेटिक है या इसको कल्टीवेट किया जा सकता है?
कौन है?
योग्यता को
नहीं कल्टीवेट किया जाता है, ऑटोमेटिक नहीं है. એટલે પુરુષાર્થ ની વાત કરે, એને ખેડવામાં આવે છે, કેળવવામાં આવે છે, ખેડવા કરતા છે, ખરેખર તો કેળવવાની વાત છે, તો એજ્યુકેટ કલ્ટિવેટ કરતા હોય, એને એજ્યુકેટ કરવાની વાત છે, તો એને કેળવવામાં આવે છે, યોગ્યતા એ કેળવવાની છે, આત્માની કેળવવાની છે, અંદરથી આવે છે, આત્મકલ્યાણનું જે ધ્યેય છે અથવા સ્વતંત્રકરણ છે. મૂળિયું તો એક જ જગ્યાએ છે.
ક્યાં જાય છે?
હા, મૂળિયું એક જ જગ્યાએ છે. પણ ઓલો જે પુરુષાર્થ છે ને, એ દિશાપ્રેમ નો પુરુષાર્થ છે. આમાં પુરુષાર્થ ની પ્રધાનતા નથી, આમાં ભાવના ની પ્રધાનતા છે. પુરુષાર્થ ની પ્રધાનતા નથી, પણ
ભાવનાની
પ્રધાનતા. હવે જ્ઞાનીની વાણીનું વર્ણન કરે છે. બીજા પરિગ્રહમાં જ્ઞાનીની વાણીનું વર્ણન કરે છે કે જ્ઞાનીની વાણીમાં કેવા કેવા વિશિષ્ટ પ્રકારના લક્ષણો હોય છે, અથવા જ્ઞાનીની વાણીનું સ્વરૂપ શું, એ બહુ સરસ વાત કરે છે. કે જ્ઞાનીની વાણી પૂર્વાર પર અવિરોધ,
પૂર્વાપર
પુરવાર પર અવિરોધ, એ પહેલી વાત કરી. કેમ કે એ મુખ્ય લક્ષણ છે. એટલે કોઈ દિવસ એક જ્ઞાનીની વાણી સામે બીજા જ્ઞાનીની વાણીને ભીડાવી નહીં. તેને તે જ્ઞાનીની વાણીને તો ભીડાવી શકાય જ નહીં. પણ આ જ્ઞાની આમ કે છે ને આ જ્ઞાની આમ કે છે, સુરવાળુદેવ આમ કે છે ને ગુરુદેવ આમ કે છે, એ વાત પોતાની સમજણ વગરની છે, અણસમજણ વાળી વાત છે. અનંત જ્ઞાની નો એક મત એ આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કોઈ, મતભેદ પણ નહીં કોઈ. મતભેદ પણ નથી અને માર્ગ ભેદ, મત એટલે અભિપ્રાય, કોઈ ફેરફાર પડે. આ તો એક ગાંઠ મારવાની વાત છે કે જે છોડવાની જ નથી કોઈ દિવસ. કે કોઈ જ્ઞાનીને પોતે કહ્યું હોય એથી વિરુદ્ધ ક્યાંય કે નહીં, પોતે જ્યાંથી કહ્યું હોય એની વિરુદ્ધ પોતે કે નહીં. પુરવાર પર અવિરોધ જ હોય, તેમ કોઈ જ્ઞાનીની વાણી બીજા જ્ઞાનીની વાણીનો વિરોધ કરે એવી હોય નહીં. કેમ કે એવી જ પોતાની વાણી છે, એવી જ પોતાનો અભિપ્રાય છે. એટલે જ્યાં કદાચ એવું લાગે એવી કોઈ ભાષા હોય, એવી કોઈ પ્રસંગ હોય, કોઈ એવી વાત હોય, ત્યાં એ વિષયને ઊંડાણમાં જાવું, જિજ્ઞાસા રાખે. પણ આને આમ કહ્યું, આની વિરુદ્ધ આને આમ કહ્યું, એ
વાત
એમ કે એક શ્લોક સમની વાત છે, એક શ્લોક વાત છે. બહારની વાત બાકી જ્ઞાનીમાં વાણીમાં પુરવાર પર અવિરોધતા એ કહેશે. બીજી નીતિમાં, ત્રીજી નીતિમાં સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પુરવાર પર અવિરોધપણું, તે શુષ્ક જ્ઞાનીની વાણીને વિષય વર્તવા યોગ્ય નથી. શુષ્ક જ્ઞાનીની વાણીમાં પુરવાર પર વિરોધ આવ્યા વિના રહે નહીં, અને જ્ઞાનીની વાણીમાં પુરવાર વર્તપણું હોય. આ સર્વથી ઉત્કૃષ્ટ ગુણ છે જ્ઞાની. આ જગ્યાએ ઘણાની ભૂલ થાય છે. અભ્યાસી જીવોની, પ્રથમ જ્ઞાનનો અભ્યાસ કરનારાઓની આ જગ્યાએ ભૂલ થાય છે. એનું કારણ શું છે? કે દરેક જ્ઞાનીનો ઉદય જુદો જુદો છે. બહારના સંજોગોમાં બીજું કે એને જે વાણી ઉત્પન્ન થાય છે એ પણ પ્રારબ્ધ યોગ્ય હોય છે, અને એ પ્રારબ્ધ પણ ભિન્ન ભિન્ન પ્રકારના છે. એટલે એની શૈલી પણ જુદી હોય છે. દરેક જ્ઞાનીની શૈલી જુદી જુદી હોય છે. હવે જો જીવ તત્વનો જ્ઞાતા હોય તો દરેક જ્ઞાની પોતાની આગવી શૈલીથી, વિશિષ્ટ શૈલીથી અને સુંદર શૈલીથી એ જ તત્વનું નિરૂપણ સુંદર રીતે કરે છે. તો એને પ્રત્યક્ષ શૈલીનું બહુમાન આવે, નહીતર એમ કે મને આ મને આની શૈલી ગમે છે, મને આની શૈલી નથી ગમતી. તત્વની ખબર નથી માયામાં, તને વાણીનો વ્યામો છે. તો
વાણીનો,
એ વાણીનો વ્યામો છે, ભાષાનો વ્યામો છે, શબ્દોનો વ્યામો છે, વાક્ય રચનાનો વિરામ છે, એમાં આત્મા નથી, બધું પૂતગળ છે, એ બધું પૂતગળ નો વિરામ છે, એમાં આત્મા નથી ક્યાં, એમાં તત્વ નથી ક્યાં. એટલે આ એક વિચારવા જેવો છે. આ ગડબડ છે, મુમુક્ષુઓમાં આ બધી ગડબડો બહુ છે. વાણી ફાવે છે એટલે તને ભૂતગળ ની સાથે સંબંધ છે, તને તત્વ ની સાથે સંબંધ નથી. આત્મા જ કાઢ્યો નથી, તત્વ સામે જોતો નથી, બધા એક જ તત્વ ને નિરૂપણ કરે છે, પોતપોતાની સુંદર શૈલી થી કરે છે, કેમ કે એના ઉપર એનું પ્રભુત્વ છે. વાણી કયા જ્ઞાની ને છૂટે કે જેનું એવું શૂન્ય હોય ને એવું પ્રભુત્વ વાણી ઉપર હોય એને વાણી છૂટે. બીજા તો મૌન થઈ ગયા, અનંતા જ્ઞાનીઓ નિર્વાણ પામી ગયા, સીધાલી માં આવી ગયા, બોલ્યા વગર જ છે, તો મૌન રહીને છે એવા અનંતા થઈ ગયા. જેની વાણી છૂટે છે એ નિષ્ફળ નથી થતી. જ્ઞાની ની વાણી જો બહાર આવે તો કોઈ ને કોઈ જીવને એ હિતમાં નહીં છોડી જાય. એટલા માટે શાસ્ત્ર પ્રકાશનનો વિષય જ્ઞાની હંમેશા કરે કરાવીને અહીં લે છે. કૃપાળુ દેવે પરમ સૂત્ર ભારત મંડળ શરૂ કરેલું શાસ્ત્ર પ્રકાશનની સંસ્થા. અમારે ભાવનગરની શાસ્ત્ર પ્રકાશનની સંસ્થા શરૂ થઈ વિકાસ થાય છે ત્યારે ગુરુદેવે ખૂબ જ અનુમોદના કરે છે. ગુરુદેવને બહુ અનુમોદનાને પ્રાપ્ત છે એ દ્રષ્ટિ બહુ ઉલ્લાસ થી જાહેરાત કરે કરે કેમ કે જ્ઞાની ની વાણી પ્રકાશન પામે, જ્ઞાની ની વાણી પ્રકાશન પામે તો કોઈ જીવનું હિત કરી જાય. અત્યારે નહીં તો કાલે, કાલે નહીં તો તમને કોઈ એક દિવસે કોઈ એક જીવનું હિત કરી જાય. અને જેનું હિત થશે એ સિદ્ધાલયમાં જશે, એની કિંમત શું થાય, એની કિંમત શું થાય, એની કોઈ કિંમત નથી. એટલા
જ્ઞાનીઓ મોજ લઈને કે
યોગ્યતા પાકી છે અને પુણ્ય પુણ્ય યોગ્યતા બે પાકી છે ત્યારે વાણી નીકળે છે. વાણીને પૂજે એટલા માટે કહ્યું, નમસ્કાર કર્યા તમારે જીનવાણીને. એ જીનવાણી કહેવાય છે, જ્ઞાની ની વાણી હોય, આચાર્ય ની વાણી હોય, ધીરેન્દ્ર ની વાણી, એને જીનવાણી કહી છે, ત્રણેય જીનવાણી કહી છે. અને એ જીનવાણી ને નમસ્કાર કર્યા છે, હોવા છતાં નમસ્કાર કર્યા છે. મહત્વ આવી છે. સમયસામાં બીજો કળશ છે, અમૃતચંદ્રાચાર્ય ની રચના છે. તો પહેલા કળશ માં એમ કહ્યું કે આત્મા સિવાય અમે ક્યાંય નમસ્કાર કરતા નથી છદ્રમે, અને બીજા કળશ માં સીધા વાણી ને નમસ્કાર કર્યા છે. પ્રયોજન સાથે છે, પ્રયોજન ની દ્રષ્ટિએ બે વાત બરાબર છે.
ઉત્તર તો ક્યાં હોય, કિસી કો કોઈ વિચાર નહીં મિલતા ને.
જીવ નો ફાટેલો સત્સંગ કહેવાય પછી, કેટલો પછી સત્સંગ મર્યાદા બહાર ગયો કહેવાય.
પોતાને શોધ શોધ કરવા વાળો માની
લે ઓછી ગમી માને એ બધું સત્સંગ ફાટી ગયો છે. માફ વગરનો સત્સંગ, માફ સત્સંગ થયો છે. પોતે અજ્ઞાની છે અને જ્ઞાની ને આચાર્ય ને ખોટા ઠરાવે કે એની ભૂલ જોવે તો એનો સત્સંગ ફાટી ગયો પછી બીજું કાંઈ.
ભૂલો પર અવિરોધ પણ હોય એટલે વિધિના વિષય સંબંધીમાં અવિરોધ પણ હોય છે એમ લઈ શકાય.
પ્રવાસ પર વિરોધ પણ કે પ્રયોજનમાં ક્યાંય વિરોધ ન આવે, ગમે તે વાત કરે, ગમે તે શબ્દથી વાત કરે, પ્રયોજન સાચી જ વાત હોય. प्रयोजन से विरुद्ध जाए भी कोई बात न हो भीमकराज मल जी बात हुई है पहला एक आत्मा ने जानता ज्ञान छे सुख छे आत्मा ने छोड़ी ने छ द्रव्य ने जानता ज्ञाने नहीं ने सुखे नहीं तो छ द्रव्य एमने संसार जीवन दीदा है बाकी ना जीव नहीं दीदा पांच द्रव्य ने छठा संसार जीव ने जानता ज्ञाने नहीं सुखे नहीं अपेक्षा राखी है क्योंकि बीजा दिवस में एम कह सके वाणी वाणी पूज्य से સર્વજ્ઞ અનુસાર એની માટે પૂજ્ય છે
એમાં મુમુક્ષુ જીવને પણ પ્રયોજનનો દ્રષ્ટિકોણ સૂક્ષ્મ થયો હોય તો જ આ વાત સમજી શકે છે
હા તો સમજી શકે નહીંતર એને વિરોધ પૈસા વગેરે
વાત નહીં પણ
જો મુમુક્ષુ જીવને પ્રયોજનનો સૂક્ષ્મ અને તીક્ષ્ણ દ્રષ્ટિકોણ કેળવાયો ન હોય તો એને ક્યાંક વિરોધ લાગ્યા વગર એકને જ્ઞાનીની વાણીમાં વિરોધ લાગે અને કા બે જ્ઞાનીની વાણીમાં વચ્ચે વિરોધ એને લાગે પણ ક્યાંક ને ક્યાંક તો એને વિરોધ ભાષા વગેરે નહીં અજ્ઞાનમાં તો અપરાધ થવાની શક્યતાઓ ઘણી છે એક જીવ સ્વચ્છંદ એને તોડના તોડતો હોય તો જ એને પોતાના પ્રયોજનને સાધવું છે એમ નક્કી થાય એટલે પોતાના દોષ જોવા માટે સ્વચ્છંદને હાનિ પામવાની વાત થઈ ગઈ 254માં પ્રાપ્ત થાય છે જે જીવ પોતાના દોષ જોવે છે એ મુમુક્ષુને પોતાના દોષ ટાળવા છે એવી એક ભાવના પૂર્વકની એ પ્રક્રિયા ચાલે છે એની એનો સ્વચ્છંદ હાનિ પામશે પામશે એ સ્વચ્છંદ હાનિ પામે તો પછી એની યોગ્યતા વિશેષ સ્વચ્છંદ જ્યાં સુધી સ્વચ્છંદ રૂપી પ્રતિબંધ હોય કે સ્વચ્છંદ રૂપી અંધત્વ હોય ત્યાં સુધી તેને કાંઈ સુધી એવું નથી એટલું અંધત્વ છે સ્વચ્છંદ હિતની કોઈ વાત નથી અહિત જ કરે છે એવી પરિસ્થિતિ છે એટલે અજ્ઞાન દશા સહન કરવા જેવી નથી શીઘ્રતા એ ટાળવા જેવી વાત છે જાણે જાણે સ્વચ્છંદ નો દોષ થઈ જાય શું કરે પોતાને તો ખબર ન પડે હું સ્વચ્છંદ કરું છું આંધળો ખોટે રસ્તે જાય એવી વાત છે અજ્ઞાન નું જોખમ ઘણું છે અજ્ઞાન દશામાં જોખમ ઘણું છે માટે શીઘ્ર અજ્ઞાન છૂટે એવી ત્વરા છે એવી સાવધાની છે એવી દરકાર છે પ્રવૃત્તિ ઉપાડ્યો છે પૂર્ણતાના લક્ષ્ય નાની થવું છે એમને અજ્ઞાન થવું પૂર્ણ થઈ જવું ત્યાંથી ઉપાડ્યો છે જીવન તો વચ્ચે આવે છે જ્ઞાન દશા તો વચ્ચે આવે છે પૂર્ણ થઈ જવું છે અત્યારે પૂર્ણ થવું વિગ્રહ પણ પૂર્ણ ત્યાંથી ઉપાય ઉપાડ ઉપાડ ક્યાંથી લેવડાય પણ એ અધૂરું કેમ હોય શકે એ કેવી રીતે અધૂરું હોય શકે ખરેખર તો ભગવાનની જે આપણે મંદિરમાં સ્થાપના કરીએ છીએ આપણા ધ્યેયની સ્થાપના કરીએ છીએ આપણે સાધ્યની સ્થાપના કરીએ છીએ ભગવાનની સ્થાપના એ પોતાના આદર્શ ની સ્થાપના છે એમ છે ખરેખર નાનીની વાણી પુરવાર પર અવિરોધ એ મુખ્ય લક્ષણ લીધું ઉત્કૃષ્ટ લક્ષણ લીધું આત્માર્થ ઉપદેશક આત્માનું પ્રયોજન અર્થ નામ પ્રયોજન આત્માના પ્રયોજનનો ઉપદેશ એની અંદર હોય પ્રયોજન થાય એવી વાત એનું રક્ષણ છે પ્રયોજનભૂત વિશે શું અપ્રયોજનભૂત વિશે શું એ મુખ્ય વાત છે આપણે અને એની વહેંચણી ન હોય તો શાસ્ત્રના વિષય એટલા બધા અપ્રયોજનભૂત પણ રહેલા છે કે અટકે અટકે ને અટકે ને એમાં તકલીફ એ છે. આપણે તો સ્વાધ્યાયમાં કોઈ વખત અપ્રયોજનભૂત વિષયની પ્રશ્નોત્તરી ચાલે છે ત્યારે ધ્યાન ખેંચીએ છીએ. જો આ અપ્રયોજનભૂત વિષય છે આમાં વધારે રસ ન લેવો, આમાં વધારે રસ ન લેવો. એ વિષયની જાણપણામાં રસ લેવા જતા પ્રયોજનભૂત વિષય ઉપર દુર્લક્ષ થઈ જશે અને સામે આવશે ત્યારે ખબર નહીં પડે કે આ પ્રયોજન સિંચાઈ લઈએ. વિગ્રહ ગતિમાં જીવને કેટલા શરીર હોય, કામન શરીર હોય, તેજસ શરીર હોય કે ન હોય, હવે એ શું કામ છે? પણ એમાં રસ પડે છે. અપ્રયોજનભૂત વિષય આવે ને તો જાણવાનો રસ પડી જાય, નુકસાન કરે છે. ભલે શાસ્ત્રનો વિષય છે પણ મુમુક્ષુની પાસે જે સમજવાની શક્તિ છે અને યોગ્યતા છે એ બહુ મૂડી બહુ ઓછી છે. આવી જે યોગ્યતા અને સમજવાની શક્તિની મૂડી બહુ ઓછી છે. એ અપ્રયોજનભૂત વિષયમાં ખર્ચી નાખે તો પ્રયોજનભૂત વિષયમાં આવે ત્યારે ખર્ચવા માટે એની કંઈ મૂડી હોતી નથી. 800 રૂપિયાનો પગારદાર 500 રૂપિયાના બૂટ ચંપલ ખરીદે તો રોટલી શું ખાય અને માંદો પડે તો દવા શું લાવે? પાડોશી 500 રૂપિયાના બૂટ લઈ આવ્યા હોય એને એમ થાય બહુ સરસ મને ગમે છે કાલજીને હું લઈ આવું, પણ હવે એ 8000 કમાય છે અને તું 800 કમાય છે. 8000 વાળો 500ના બૂટ લઈ આવે તો એને ચાલે, પણ 800 વાળો 500ના બૂટ લઈ આવે તો શું થાય એને? દશા અપ્રયોજનભૂત વિષયની ચર્ચામાં પડવું નહીં, એમાં રસ લેવો નહીં અને શાસ્ત્ર વાંચતા વાંચતા સામે આવે તો ગૌણ કરી દેવો, યાદ રાખવાની મહેનત કરવી, શક્તિ ખર્ચવી નહીં, સમય ખર્ચવો નહીં, છે નહીં એટલું આપણી પાસે. નુકસાન નહીં થશે કે પ્રયોજનભૂત આવશે ત્યારે ધ્યાન નહીં જાય ત્યારે લક્ષ્મી પહોંચે, આ મોટું નુકસાન. પ્રસ્તાવના લખી છે એમાં એ બધું લખ્યું છે એમણે કે ચારે અનુયોગ ભગવાનની માની છે અને ચારે અનુયોગમાં અધ્યાત્મ તત્વની સંકલના છે. ચારેયણ યોગમાં જે મુખ્ય વાત છે એ અધ્યાત્મ તત્વ છે તે છે, બાકી બધો જાણવાનો વિષય છે. એટલે જો આખા અનુયોગનો તિરસ્કાર કરવામાં આવે કે અનાદર કરવામાં આવે તો એમાં અધ્યાત્મનો અનાદર થાય છે, એ સમજો જ નથી. એટલે કરુણાનુયોગ આવે ત્યારે પણ એને એમ વિચારવાનું કે આમાં અધ્યાત્મ ક્યાં આવે છે, પ્રયોજનભૂત વિષય ક્યાં આવ્યો, એવી રીતે કરુણાનુયોગની અંદર પ્રવર્તે. એટલે શું છે કે ચારે અનુયોગમાં પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત બંને વિષય આવતા હોય છે. હવે મુમુક્ષુએ પોતાની શક્તિનો વિચાર કરીને પ્રયોજનભૂતને વળગવું અને અપ્રયોજનભૂતને છોડી દેવું, બસ આટલી જો પોતાની આવડત હોય અને આ રીતે પોતે વિચારેલું હોય, નિશ્ચય કરેલો હોય તો ફસાય નહીં. નહીંતર પ્રયોજનભૂતમાં લક્ષ્મી જાય ને અપ્રયોજનભૂતમાં ફસાઈ જશે અને ગયો પછી એને એ તક ગુમાવી પછી. સામે જે વિતરાગની વાણી આવી એમાંથી આત્મપ્રાપ્તિની તક ગુમાવી, આત્મકલ્યાણની તક ગુમાવી લીધી, આ દશા થાય. અનંત વારે એ જ કર્યું છે, હવે છે તે જવાની વાત, અનંત વારે એ જ કર્યું છે, ખોટો ધંધો જ કર્યો છે, તો વેપાર જ ખોટો કર્યો, નુકસાન એનો કર્યો છે. ગમે ત્યાંથી અધ્યાત્મ જ કાઢે તો જ્ઞાની બી શું કરે, એનો હૃદય જ છે. અમારા એક વાર ચર્ચા છે ભીમલચંદી નું, તો આપણે ધવલના અભ્યાસી હતા, તો પછી અમારે ચર્ચાનો બહુ પ્રસંગ હતો બંને જણાને, અમારે લોકોને મળીએ ત્યારે ખૂબ ચર્ચાઓ થાય. એક વાર એને વાત કરી કે ભાઈ આ ધવલ તો કરુણાનુયોગના વિષયના ગ્રંથો છે, પણ વિરસન સ્વામી વાત કરતા કરતા અધ્યાત્મના એવા ધડાકાબંધ વાત કરે છે, એવા ભડાકા કરે છે, અરે આ વિશે ક્યાંથી આવી ગયો?
આવું કેમ થતું હશે? મને પ્રશ્નો પૂછ્યો એને એક વાર, આવું કેમ થતું હશે કે કર્ણની વાતમાં આ વચ્ચે કેમ આવ્યું? મેં કીધું એમનું હૃદય છે માટે આવ્યું, એમનું હૃદય છે. ઓલી તો બધી જાણવાની વાતો છે, હૃદય જે છે આવ્યા વગર રહે નહીં. જેને જેનું મહત્વ હોય ને એ દર્શાવ્યા વગર રહી શકે જ નહીં. તો જ્ઞાનીઓને મહત્વ શેનું છે? પોતાના સ્વરૂપનું મહત્વ છે, પરમાત્મા તત્વનું મહત્વ છે. તો એ વાત વચ્ચે આવ્યા વિના રહે જ નહીં. અને એ જ આશય છે ખરેખર તો. અહીંયા જ્ઞાનીની વાણીનો આશય જ છે, આશય આવ્યા વગર તો એવી વાત છે.
તિરસ્કાર કરે, અનાદર કરે, એનું નિષેધ કર્યું છે.
હા, એનો શું થઈ જાય છે કે પછી કોઈ કર્માનુયોગ નો અભ્યાસ કરનારને પક્ષ થઈ જાય છે. પછી કર્માનુયોગ નો શાસ્ત્ર આવે એટલે એલર્જી કન્ડિશન થાય છે જે એની, તો એને એલર્જી થઈ જાય. એ તિરસ્કાર અગર થઈ છે, એ તિરસ્કાર નીકળી જાય. વિતરાગ ને માણે છે, તારે નિયોગ વિતરાગ નહીં માને, એમાં પણ અધ્યાત્મ રહેલું છે. તને કાઢતા આવડે છે, ન કાઢતા આવડે તો અનાદર ન થાય. આદર કરવો પછી પોતાના પરિણામ. પૂછે કે ભાઈ કયા મનુ યોગ વાંચવો જોઈએ? ભાઈ જેનાથી પોતાના પરિણામમાં યોગ્યતા કેળવાય એ વિષય એને લેવો જોઈએ. ફલાણું વાંચવું એવો કોઈ નિયમ નથી. સમયસર વાંચવો અને ફલાણું બીજું શાસ્ત્ર ન વાંચવું એવો કોઈ નિયમ નથી. નિયમ એ છે કે પોતાના પરિણામમાં આત્મત્વ પોસાય, આત્મત્વ કેળવાય, આત્મરસ વૃદ્ધિગત થાય અને આત્મત્વ પ્રાપ્ત થવાની યોગ્યતા ઉત્પન્ન થાય. એ વિવેક પોતાને કરવાનો. પોતાના પરિણામની નિમિત્ત નિમિત્તિક સંબંધની ખબર ક્યારે પડે? કે પોતાનું અવલોકન હોય ત્યારે ખબર પડે. તો પોતાના પરિણામનું અવલોકન ન હોય તો એને ખબર ન પડે. આ કાંઈ શોખ નથી કે વાંચવાનો શોખ છે વાંચી જઈએ બધું. હા, એ જવાબ આવ્યો છે. એક જ જાતનો પ્રશ્ન છે, એનો નિયમ નથી. કે તારા પરિણામ માં કેવી રીતે લાભ થાય છે એ જો, એ જ જવાબ આપ્યો છે. એમ જ એક તો આત્માર્થ ઉપદેશક હોય છે, આત્માનું પ્રયોજન સિદ્ધ થાય એવો મુખ્ય ઉપદેશ છે. અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે જ્ઞાનીની વાણી. અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર, અપૂર્વતા ભાષવી જોઈએ. આ એક વિશેષ સૂક્ષ્મ વાત છે. બેનશ્રીની સાથે જે અવારનવાર ચર્ચાઓ સુધી, એમાં કોઈ કોઈ વાર ગુરુદેવના વ્યાખ્યાન સંબંધે જ્યારે પોતે વાત કરતા ત્યારે એમ કહેતા કે જેમ જેમ ગુરુદેવને અમે સાંભળ્યા છે તેમ તેમ અમને અપૂર્વતા ભાસતી ગઈ છે. ગુરુદેવની વાણીમાં અપૂર્વતા ભાસતી ગઈ છે. હવે એ 19મી વાર સમયસર માટે તો એ અપૂર્વતા ભાસે. કેમ કે કહેનારના ભાવ પણ અપૂર્વ અપૂર્વ નીકળે છે અને પોતાને સમજણમાં પણ અપૂર્વતા, પોતાના પરિણામમાં પણ અપૂર્વતા ઉત્પન્ન થાય છે. એટલે એવી એક અપૂર્વ ભાવનું અર્થ નામ અપૂર્વ ભાવ, અર્થ નામ ભાવ આયા, જે અર્થ પર્યાય કે ભાવ પર્યાય કહીએ છીએ ને, અપૂર્વ અર્થ શબ્દાર્થ નથી આયા, શબ્દાર્થ ભાવાર્થની વાત નથી, એનો ભાવ અપૂર્વ છે. અર્થ એટલે અહીંયા ભાવ, અપૂર્વ ભાવનું નિરૂપણ કરે છે. એ જ્ઞાનીની વાણીનું શ્રવણ કરતા, અધ્યયન કરતા, વાંચન કરતા પોતાની અપૂર્વતા ભાસવી જોઈએ. એમાં અપૂર્વતા રહેલી છે અને અપૂર્વતા ભાસવી જોઈએ. હોય જ છે એ, જેને જેને એ પ્રકાર હોય છે એને એવો અનુભવ થાય છે. એ અનુભવને એમને કલમમાં ઉતાર. આ એક અનુભવનો વિષય એમણે વ્યક્ત કર્યો છે. પોતાના અનુભવનો કયો કે તે પ્રકારની યોગ્યતાવાન જીવો હોય, જ્ઞાની હોય, એના અનુભવની આ વાત છે. એમાં અપૂર્વતા લાગે, અપૂર્વતા ભાસે, અપૂર્વતા મળે, અપૂર્વતાની પ્રાપ્તિ થાય. અને એનું એક એ વાણી જ્ઞાનીની છે, એનું એક લક્ષણ છે.
એમ થયું કે એમ થયું બીજી વાર ત્રીજી વાર બે રવિ સોચો નથી. હા,
તો બહુ કઈ સ્નેહ વાર કીધું
નહીં
નહીં અપૂર્વતા જ લાગે બહુ પ્રેમ હોય છે બાળકની વાણી ઉપર કેટલો પ્રેમ આવે છે માણસ બાળક હોય છે ત્યારે વાણી ઉપર કેટલો પ્રેમ આવે ચોતડું બોલે ગમે એવું ગડબડ વાળું બોલે તો આ તો આત્માના ઉત્કૃષ્ટ સુખના દાતાર છે એની વાણી ઉપર કેટલી પ્રીતિ હોય 522 નો પત્ર છે એમનો કાળો વિચારવા જેવો વિષય છે પહેલા પેરેગ્રાફમાં છેલ્લી ચાર લીટી લેવાની છે પાનું 419 પહેલા પેરેગ્રાફની છેલ્લી ચાર લીટી કેમ કે આમ તો આત્મજ્ઞાનને દુર્લભ એટલા માટે કહ્યું છે કે અનંત કાળથી જીવે એની પ્રાપ્તિ નથી કરી આત્મજ્ઞાન દુર્લભ છે અહીંયા એમ કહે છે કે સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી ઠીક ધડાકો અનંત કાળમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી માટે તે દુર્લભ ગણવામાં આવ્યું છે હવે અહીંયા એવું પ્રતિપાદન કરે છે આ પ્રસંગમાં કે સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી પણ ક્યારે કે જ્યારે સત્પુરુષને વિશે તેમના વચનને વિશે અને તેમના વચનના આશયને વિશે આવ્યું જીવને પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી દુર્લભ છે પ્રીતિ ભક્તિ થઈ કાંઈ દુર્લભ નથી સમગ્ર કથનનું કેન્દ્ર સ્થાન તે આ છે એમના સમગ્ર કથન નું કેન્દ્ર સ્થાન તે આશે સેન્ટ્રલાઇઝ કરે છે બધી વાતને એક જગ્યાએ કેન્દ્રિત કરે છે એ
આશય
છે પ્રચંડ છે અને ઓળખીને આટલું ભોગે થાય ઠીક વાત છે શરૂઆતમાં ઓળખીને થાય એટલે એ પામી ગયો એને આત્મજ્ઞાન દુર્લભ છે જ નહીં વાત 100% સાચી લખી છે આત્મજ્ઞાન દુર્લભ છે અનંતકાળમાં નથી પ્રાપ્ત થયું પણ સત્પુરુષને ઓળખીને તેના વિશે પ્રતિભક્તિ થાય તેમના વચનને વિશે પ્રતિભક્તિ થાય તે વચનના આશયને વિશે પ્રતિભક્તિ થાય તો એને આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી અને એવું ન થાય તો એ જીવને આત્મકલ્યાણનો વિચાર પણ ઉદયમાં હજી આવ્યો નથી આત્મવિચાર એટલે આત્મકલ્યાણનો વિચાર એનો જ ઉદય નથી આત્મકલ્યાણ કરવું એટલે કોઈ સત્પુરુષના કોઈ પણ એક વચન કે એક શબ્દ પ્રત્યે પ્રીતિ ભક્તિ થવો જોઈએ વિરોધ ભાવ તો આ સ્વપ્નમાં પણ આવવો જોઈએ નહીં જાગૃતિમાં તો નહીં સપનામાં પણ ના આવવો જોઈએ એવી માનસિક સ્થિતિ પછી જવી જોઈએ કે સ્વપ્ને ન આવે અને સત્પુરુષનો જીવને તે જીવને યોગ થયો છે એવું ખરેખરું તે જીવને ભાષું છે એમ પણ કહેવું કઠણ છે ખરેખર એને સત્પુરુષ એમ કહી દીધું તો સ્વસ્થમાં એને સત્પુરુષ મળ્યા છે
ચોકડી મૂકી
દીધું
બંને ચોકડી
ચોકડી મૂકી દીધું કોઈ વચનનો વિરોધ નથી વિરોધ તો ન થવો જોઈએ પણ અત્યંત પ્રીતિ ભક્તિ
એવી વાત છે એક વાત નેક્સ્ટ પેરેગ્રાફ કે સત્પુરુષ કે ભક્તિ આદિ મેં ભી લૌકિક ભાવ
વિચરિત હા હું જાણું છું અભિમાન કુલધર્મને કરતા એવા છે તે ક્રિયાને કેમ કરી તેવો લોકભાઈ સત્પુરુષની ભક્તિ આદિ એને વિશે પણ લૌકિક ભાવ એટલે શું એમ એ સમજવું છે ને એમાં એવું થાય કે સત્પુરુષનો યોગ હોય પોતે એની ભક્તિ કરતો હોય, અર્પણતા કરતો હોય, અને પછી એમાં એમ જોતો મારો દેખાવ કેવો સારો થાય છે. હું તો જ્ઞાનીની સમીપ છું, મેં તો આટલી અર્પણતા કરી છે, લોકોને ખબર છે બધાને. જયારે પરમાત્મા મંદિર કરવાની ભાવના થઈ ત્યારે મેં 1,25,000 આપ્યા. લૌકિક ભાવ, પોતે ભક્તિ કરતો જાય અને લોકોમાં એનાથી પોતાની કોઈ પણ છાપ ઉભી થતી હોય એવો ભાવ સાથે સાથે રહેતો હોય, તો એ બધા નાની આ જે પ્રકાર છે તે જ અનંતાનું મંદિર ક્રોધ માનવા આ લોભના પ્રકાર છે. અનંતાનું મંદિર એને નહીં ખાશે, જ્ઞાનીની ભક્તિ કરે ને અનંતાનું મંદિર એમ કે છે. ઠીક, તો ગંઠોડાનો પાવડર હતો, ગંઠોડાનો, પણ ગંઠોડા 80 રૂપિયાના 100 ગ્રામ થી માંડીને 250 રૂપિયાના 100 ગ્રામ આવે, પણ ગણો ભાવ હોય, ક્વોલિટી કરે. એને એમ કીધું બહુ ઊંચી ક્વોલિટીના ગંઠોડાનો ચૂર્ણ છે, 250 રૂપિયાનો ભાવ છે, બહુ સરસ છે. કેમ કે 10-20 જણા ઉભા હતા, એમાં હું 80 રૂપિયા વાળો નહીં પણ 250 વાળી ચીજ લાવ્યો છું, એનો ભાવ દેખાડો નથી. લૌકિક ભાવ, ભક્તિ કરવામાં પણ લૌકિક ભાવ, એની કિંમત છે ને પૈસાની, એટલે પૈસાની કિંમત દેખાડે છે. આ બધો પ્રસંગ જુદો છે. એ પ્રકાર વિશેષપણે સમજવા યોગ્ય છે. આ બધા જીવના જે વિપરીતતાઓ છે એ બધી વિશેષ પ્રકારે સમજવી એમ કે છે. જાણીનો યોગ થાય ત્યારે પણ આવા બધા વિપરીતતાઓ ઊભી હોય છે, ભક્તિ કરતા કરતા વિપરીતતા કરે છે. જે ખોદી ખોદીને કાઢ્યું છે, અંબાલાલભાઈને પત્ર લખ્યો, અંબાલાલભાઈ છે ને બહુ ભક્તિવાળા હતા, કૃપાલુદેવ પ્રત્યે બહુ ભક્તિવાળા હતા, એને પણ આવી બધી વાતો લખી છે. એ વખતના વકીલ હતા, પહેલાના જમાનામાં ડાક્ટરને વકીલની સોશિયલ સ્ટેટસ બહુ ઊંચું ગણાતો હતો, અત્યારે તો બહુ થઈ ગયા, તેથી તો કોઈ ફોક ભણતા હતા, બાકી તો બધા વેપાર ધંધાના નોકરીમાં લાગી જતા હતા, ભણે ઓછા લોકો, ભણે એ અગર ગણાય કાંઈ, એ એડવોકેટ હતા, વકીલ હતા કૃપાલુદેવ, અને કૃપાલુદેવની રસોઈ કરીને નિવૃત્તિના ક્ષેત્રમાં એ રસોઈ કરવા બેસી જતા હતા. એક પર રસોઈ કરે, રસોઈ કરતા કરતા એમનો ઉપદેશ સાંભળે, અને રસોઈ કર્યા પછી ઉપદેશ લખી લે, એટલે એનું ગ્રેસ્પિંગ હતું. ભક્તિ ઘણી હતી, પાત્રતા વિશેષ છતાંય એમને આવા બધા પુત્રોમાં ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે કે ભક્તિ કરનાર પણ ક્યાંય ભૂલ કરે નહીં, ભક્તિ કરતા કરતા નહીં, એની અનન્ય ભક્તિ
હતી.
પાત્ર છે કરુણા, કારણ કે ગાજી ડૂબે નહીં, આટલો બધો નજીક આવ્યો છે ને હવે ડૂબે નહીં તો સારું, એ એમની કરુણા.